આકાશવાણી સમાચાર ખ્યાતિ પુરોહિત વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભગવાન મહાવીરના 2500માં નિર્વાણ ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિએ જૈન સમુદાયને પાઠવી શુભેચ્છાઓ. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જોરશોરથી પ્રચાર. પ્રધાનમંત્રી મોદી રાજસ્થાનમાં તો રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર. લોકસભાના ત્રીજા તબક્કાની 7 મેના રોજ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો આવતીકાલે છેલ્લો દિવસ. પાડોશી દેશ માલદીવમાં આજે 20મી સંસદીય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. 22 એપ્રિલની મધ્યરાત્રિએ જાહેર થઈ શકે છે પરિણામ. યુજીસી નેટની પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશનની શરૂઆત. 10 મે સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી દેશના કેટલાક રાજ્યોમાં ભીષણ લૂની સંભાવના વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજે વિશ્વ વૈશ્વિક શાંતિ સુનિશ્ચિત કરવા માટે ભારત તરફ મીટ માંડી રહ્યું છે. પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં મહાવીર જયંતીના અવસર પર 2550માં ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. શ્રી મોદીએ કહ્યું હતું કે ન્યૂ ઇન્ડિયાની આ નવી ભૂમિકાનો શ્રેય આપણી વધતી ક્ષમતાઓ અને વિદેશ નીતિને આપવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક સંઘર્ષો વચ્ચે યુદ્ધમાં રહેલા દેશો સંદર્ભે ભારતના તીર્થંકરોના ઉપદેશો વધુ મહત્વપૂર્ણ બન્યા છે. શ્રી મોદીએ આ પ્રસંગે એક સ્મારક ટિકિટ અને સિક્કો પણ જાહેર કર્યો હતો. આ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે ભગવાન મહાવીરના સિદ્ધાંતો આજે પણ પ્રાસંગિક છે. તેમણે જીવો અને જીવવાદોનો ભગવાન મહાવીરના સિદ્ધાંતને ખૂબ જ મહત્વપૂર્ણ અને સુસંગત હોવાનું જણાવ્યું હતું. મહાવીર જયંતિની આજે ઉત્સાહ સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે વિવિધ સ્થળે ભગવાન મહાવીરની શોભાયાત્રા યોજાઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાવીર જયંતિ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. આજના શુભ દિવસે રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં નાગરિકોને ભગવાન મહાવીરના ઉપદેશોને અપનાવવા તેમજ તમામ જીવોના કલ્યાણ માટે પ્રતિજ્ઞા લેવા વિનંતી કરી છે. શ્રી મુર્મુએ જણાવ્યું હતું કે સંયમ, નૈતિકતા, અહિંસા અને અપ્રપ્યના ભગવાન મહાવીરના ઉપદેશો આજે પણ પ્રાસંગિક છે. ઉપરાષ્ટ્રપતિના જણાવ્યા અનુસાર ભગવાન મહાવીરે આપણને શાંતિપૂર્ણ, સંવાદી અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરવાનો માર્ગ ચીંધ્યો છે. શ્રી જગદીપ ધનખડે નાગરિકોને ભગવાન મહાવીરના આદર્શો પ્રત્યે પ્રતિબદ્ધ થવા વિનંતી કરી છે. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને શ્રી મોદીએ આજે સવારે 11 વાગે ભીલમાલમાં ઝાલોર બેઠક માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. બપોરે તેઓ બાંસવાડાના ભાજપના ઉમેદવાર મહેન્દ્ર અજીતસિંહ માલવિયાના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધવા જઈ રહ્યા છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમના ચૂંટણી પ્રવાસે છે. તેઓ પ્રચાર પ્રવાસની શરૂઆત પશ્ચિમ બંગાળની દાર્જીલિંગ બેઠકના ઉમેદવાર રાજુ બિષ્ટ માટે જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ બિહારના કટિહારમાં જનસભા અને સાંજે અસમના સિલ્ચરમાં રોડ શો પ્રચાર કરશે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ, માલદા, ઉત્તર અને દાર્જીલિંગમાં ચૂંટણી સભાને સંબોધન કરવા જઈ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પ્રચારની જવાબદારી સંભાળશે. મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લામાં ચૂંટણી સભાને સંબોધન કરશે અને ત્યારબાદ કર્ણાટકના હુગલી ખાતે બેઠક કરી જનસભાને સંબોધિત કરશે. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના સાથી પક્ષોની આજે રાંચીના ઉલગુલાન ખાતે મહારેલી કરશે, જેમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે, રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, દીપાંકર ભટ્ટાચાર્ય, સંજયસિંહ અને અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ હાજર રહેશે. આ સિવાય ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોના નેતાઓ પણ હાજરી આપશે. સાથે જ બસપા પ્રમુખ અમરોહમાં ચૂંટણી સભાને સંબોધન કરશે અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી છત્તીસગઢ તેમજ સીતારામ યેચુરી કેરળમાં પ્રચાર કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા શુક્રવારે શરૂ થઈ હતી. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા શુક્રવારે સમાપ્ત થઈ હતી. ગઈકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ત્રીજા તબક્કામાં 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભાની બેઠકો માટે આગામી મહિનાની 7મી તારીખે મતદાન યોજાશે. આવતીકાલે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે પણ ઉમેદવારી ફોર્મની ચકાસણી ગઈકાલે હાથ ધરવામાં આવી હતી. દરમિયાન લોકસભા ચૂંટણીના 4થા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલુ રહી છે. આ તબક્કામાં જમ્મુ અને કાશ્મીર સહિત 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલી 96 લોકસભા બેઠકો માટે આગામી 13 મેના રોજ મતદાન થશે. આ તબક્કા માટે આ મહિનાની 25 તારીખ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. કેરળમાં તમામ 20 લોકસભાની બેઠકો માટેની ચૂંટણીને આડે હવે માત્ર 4 દિવસ બાકી છે. મતદારોને રીઝવવા વિવિધ રાજકીય પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર માટે કેરળમાં છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વીકે સિંહ આજે મલ્લપુરમમાં એનડીએ માટે પ્રચાર કરશે. સીપીઆઈએમના રાષ્ટ્રીય મહાસચિવ સીતારામ યેચુરી તિરુવનંતપુરમમાં એલડીએફ માટે પ્રચાર કરશે, જ્યારે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન આજે કાસરગોડમાં ચૂંટણી સભાને સંબોધશે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગઈકાલે રાજ્યમાં યુડીએફ માટે પ્રચાર કર્યો હતો. કેરળમાં શુક્રવારે મતદાન યોજાવાનું છે, ત્યારે બુધવારે કેરળમાં પ્રચારના પડઘમ શાંત થશે. આ સમાચાર આપ આકાશવાણીના પરથી સાંભળી રહ્યા છો. નવી દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલયમાં લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં પંજાબના વરિષ્ઠ નેતાઓએ પણ ભાગ લીધો હતો. પડોશી દેશ માલદીવમાં આજે 20મી સંસદીય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. અહેવાલ અનુસાર 22 એપ્રિલની મધ્યરાત્રિએ ચૂંટણીના પ્રાથમિક પરિણામો જાહેર થઈ શકે છે. વર્તમાન રાષ્ટ્રપતિ મોહમ્મદ મૌઝીની સરકાર હાલ 92 બેઠકો સાથે માલદીવની સંસદમાં બહુમત ધરાવે છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મૌઝીની નીતિઓને લઈને માલદીવના લોકોમાં નારાજગી અને વિરોધ છે. ભારત અને ભ્રષ્ટાચાર પ્રત્યેના તેમના વલણને લઈને તેઓ નારાજગીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતને આશા છે કે મુખ્ય વિપક્ષ અને ભારત તરફી પક્ષ માલદીવન ડેમોક્રેટિક પાર્ટી આ ચૂંટણીમાં બહુમત મેળવશે. સપ્ટેમ્બર 2023માં ઇબ્રાહીમ સોલીહને હરાવીને મોહમ્મદ મોઇઝુ રાષ્ટ્રપતિ બન્યા હતા. સત્તા સંભાળ્યા પછી મોઇઝુએ વર્ષો જૂની પરંપરા તોડીને તેમની પ્રથમ મુલાકાત માટે ભારતને બદલે ચીનને પસંદ કર્યું. એટલું જ નહીં, છેલ્લી ચૂંટણીમાં તેમણે ઇન્ડિયાના આઉટના નામે પ્રચાર અભિયાન ચલાવ્યું હતું. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે માલદીવમાંથી ભારતીય સૈનિકોને હાંકી કાઢવાનો નિર્ણય લીધો હતો અને ચીન સાથેની નિકટતા પણ વધારી હતી. એ રીતે જોતા માલદીવની આ સંસદીય ચૂંટણી ભારત માટે અતિ મહત્વપૂર્ણ સાબિત થશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે યુજીસી નેટ જૂન 2024 માટે રજીસ્ટ્રેશન આજથી શરૂ કરી દીધા છે. પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ નેટની પરીક્ષા માટે સત્તાવાર વેબસાઇટ પર જઈને ઉમેદવારી નોંધાવી શકે છે. આગામી 10 મે સુધી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ રહેશે. અમેરિકાની પ્રતિનિધિ સભામાં યુક્રેન, ઇઝરાયલ અને તાઇવાનને સુરક્ષા સહાય આપનારા 95 બિલિયન ડોલરના વિધેયક રજૂ કરાયું છે. સંભવતઃ સેનેટ આગામી સપ્તાહે આ ખરડાને મંજૂરી આપી દેશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને પેકેજને મંજૂરી મળતા જ તેની ઉપર હસ્તાક્ષર કરવાનું વચન આપ્યું છે. આ વિધેયકમાં યુક્રેન સંઘર્ષ માટે 60.84 બિલિયન ડોલરની મદદની જોગવાઈ થઈ છે, જેમાં અમેરિકી હથિયારોનો પુરવઠો તેમજ અન્ય સુવિધાઓ પુનઃ પૂરી પાડવા માટે 23 બિલિયન ડોલરની રકમ પણ સામેલ છે. હવામાન વિભાગે આગામી 4 દિવસો દરમિયાન દેશના અનેક ભાગોમાં અત્યંત ગરમીની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આજથી શરૂ કરીને 24 એપ્રિલ દરમિયાન પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહારના કેટલાક ભાગોમાં ભીષણ ગરમી પડી શકવાની સંભાવના છે. આ ઉપરાંત તટીય આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકેનલ, કેરળ અને માહેમાં બુધવાર સુધીમાં લૂની સ્થિતિ રહેશે. આ તરફ પૂર્વીય ઉત્તર પ્રદેશ તેમજ ઉત્તરી મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં સાંજ અને રાતના સમયે વાતાવરણ હુંફાળું રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભગવાન મહાવીરના 2500મા નિર્વાણ ઉત્સવનું ઉદઘાટન કર્યું. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિએ જૈન સમુદાયને પાઠવી શુભેચ્છાઓ. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જોરશોરથી પ્રચાર. પ્રધાનમંત્રી મોદી રાજસ્થાનમાં તો રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર. લોકસભાના ત્રીજા તબક્કાની 7 મેના યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો આવતીકાલે છેલ્લો દિવસ. પડોશી દેશ માલદીવમાં આજે 20મી સંસદીય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. 22 એપ્રિલની મધ્યરાત્રિએ જાહેર થઈ શકે છે પરિણામ. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી દેશના કેટલાક રાજ્યોમાં ભીષણ લૂની સંભાવના વ્યક્ત કરી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.